एकत्र फाउंडेशन प्रस्तुत करे छे, ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने आप सौनुं स्वागत छे। आजे आपणे एक एवी सफर पर निकळी रह्या छीए जे एम के आंकड़ाओ अने शेरबजारोनी दुनियामां लई जाय छे, પણ એની ખરી મજા તો જીવનના સિદ્ધાંતો સમજવામાં છે।
હા બિલકુલ, આજે આપણે વાત કરવાના છીએ વોરન બફેટ વિશે, અને આપણી ચર્ચાનો આધાર રહેશે એલિસ સ્ટ્રોડેમનું પુસ્તક ધ સ્નોબોલ, વોરન બફેટ એન્ડ ધ બિઝનેસ ઓફ લાઈફ। આ એમની અધિકૃત જીવનકથા છે।
અચ્છા, અધિકૃત એટલે બફેટે પોતે સહયોગ આપ્યો હશે।
હા, અને એ પણ જબરદસ્ત। શ્રોડર, જેઓ પોતે વોલ સ્ટ્રીટ એનાલિસ્ટ હતા, એમણે બફેટ સાથે હજારો કલાક વાત કરી, એમના અંગત કાગળો જોયા, એટલે આ પુસ્તક ખરેખર ઊંડાણવાળું છે।
વોરન બફેટ, ઓમાહાના ઓરેકલ, નામ સાંભળતા જ સફળતા અને પૈસા યાદ આવે, પણ તમે કહ્યું એમ આ પુસ્તક કંઈ જુદું કહેવા માંગે છે, ખરું ને? શું આ વાર્તા માત્ર પૈસા કમાવવા વિશે જ છે?
માજરાય નહીં, પુસ્તકનો મુખ્ય સૂર એ છે કે બફેટની જે અસાધારણ સફળતા છે ને, એ કોઈ જાદુ નથી। એ તો બહુ સરળ લાગતા સિદ્ધાંતોનું શિસ્ત સાથે પાલન કરવાનું પરિણામ છે, ધીરજ અને સતત શીખતા રહેવાની વૃત્તિ।
એટલે સંપત્તિ તો બાય પ્રોડક્ટ જેવી થઈ,
એક રીતે કહી શકાય। આ પુસ્તક આપણને તર્કસંગતતા, ભાવનાત્મક શિસ્ત અને જેને બફેટ જીવનનો વ્યવસાય, બિઝનેસ ઓફ લાઈફ કહે છે, એના વિશે ઘણું શીખવે છે, અને આ પાઠ આજે પણ એટલા જ પ્રસ્તુત છે।
રસપ્રદ, સ્નોબોલ નામ પણ આ જ સૂચવે છે ને, નાનો ગોળો જે ગબડતો જાય ને મોટો થતો જાય। તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ। આ સ્નોબોલ બનવાની શરૂઆત ક્યાંથી થઈ? એમના શરૂઆતના વર્ષો કેવા હતા?
એમનો જન્મ 1930માં ઓમાહા, નેબ્રાસ્કામાં। એ સમય હતો અમેરિકાની મહામંદીનો। કદાચ એ આર્થિક તંગીના માહોલે જ એમનામાં પૈસા અને વ્યાપાર માટે એક, એમ કહીએ કે, ગંભીરતા લાવી દીધી હશે।
નાનપણથી જ?
હા, સાવ નાની ઉંમરથી જ। 6 વર્ષના હતા ત્યારે કોકાકોલાના 6 પેક 25 સેન્ટમાં લાવી દરેક બોટલ 5 સેન્ટમાં વેચીને નફો કમાતા, પછી ચ્યુઈંગમ વેચવી, ઘરે ઘરે જઈને મેગેઝીન આપવા, અને સૌથી અગત્યનું, દરેક પૈસાનો બારીકાઈથી હિસાબ રાખતા।
વાહ, એટલે આંકડા અને વેપાર તો લોહીમાં જ હતા એમ લાગે છે। પરિવારનો, ખાસ કરીને પિતાનો શો પ્રભાવ રહ્યો?
એમના પિતા હોવર્ડ બફેટ, જે સ્ટોક બ્રોકર હતા અને પછી કોંગ્રેસમેન પણ બન્યા, એમનો પ્રભાવ બહુ ઊંડો હતો। એમણે ખાલી રોકાણના પાઠ નહોતા ભણાવ્યા, પણ પ્રામાણિકતા પર ખૂબ ભાર મૂક્યો અને એક ખાસ સિદ્ધાંત આપ્યો, આંતરિક સ્કોરકાર્ડ।
આંતરિક સ્કોરકાર્ડ એ શું છે?
મતલબ કે દુનિયા તમારા વિશે શું વિચારે છે, આઉટર સ્કોરકાર્ડ, એના કરતાં તમે તમારી નજરમાં કેવા છો, તમારા પોતાના સિદ્ધાંતો પર કેટલા ચાલો છો, એ વધુ મહત્વનું છે। આ વિચાર બફેટના જીવનનો એમ કે પાયો બની ગયો।
સમજાયું। તો આ વેપારી સૂઝ પછી રોકાણ તરફ ક્યારે વળી? કોઈ ખાસ પુસ્તક કે વ્યક્તિનો ફાળો હતો?
હા, એકદમ નિર્ણાયક ક્ષણ હતી। કિશોરાવસ્થામાં લાઇબ્રેરીમાં એમને બેન્જામિન ગ્રેહામનું ક્લાસિક પુસ્તક મળ્યું, ધી ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર। બફેટ કહે છે કે એ એમના માટે જાણે એક સાક્ષાત્કાર હતો।
ઓ, એ પુસ્તકે શું શીખવ્યું?
એણે શીખવ્યું કે શેરબજાર કોઈ જુગાર નથી, એ તો સારા ધંધામાં માલિકી ખરીદવાની જગ્યા છે, અને સૌથી મહત્વનો સિદ્ધાંત આપ્યો, માર્જિન ઓફ સેફ્ટી।
માર્જિન ઓફ સેફ્ટી એટલે કે સુરક્ષા ગાળો?
હા, બરાબર। સાદી ભાષામાં, કોઈ પણ શેર એની અંદાજિત કિંમત કરતાં ઘણો સસ્તો મળે ત્યારે જ ખરીદવો, જેથી જો આપણું અનુમાન ખોટું પડે તો પણ નુકસાન ઓછું થાય, એક જાતનું રક્ષણ। ગ્રેહામથી એટલા પ્રભાવિત થયા કે એમની પાસે ભણવા કોલંબિયા બિઝનેસ સ્કૂલ ગયા, અને ત્યાં વેલ્યુ ઇન્વેસ્ટિંગમાં માસ્ટરી મેળવી,
અને પછી કોલંબિયા પછી સીધા વોલ સ્ટ્રીટ ગયા હશે મોટાભાગના લોકોની જેમ?
ના, એ જ તો અસામાન્ય વાત છે। તેઓ ઓમાહા પાછા ફર્યા અને 1956માં ફક્ત 25 વર્ષની ઉંમરે પોતાના પરિવાર અને મિત્રો પાસેથી પૈસા ભેગા કરીને પોતાની રોકાણ ભાગીદારી શરૂ કરી, બફેટ પાર્ટનરશિપ।
અને એની ખાસ વાત શું હતી?
એનો ફીનો કરાર, એ કોઈ મેનેજમેન્ટ ફી નહોતા લેતા। ભાગીદારોને વર્ષે 6% વધુ જે નફો મળે, એ વધારાના નફામાંથી જ ચોથો ભાગ લેતા। જો 6% વળતર ન મળે તો એમને કશું નહીં।
આ તો ગજબ કહેવાય, પોતાના હિતને ભાગીદારો સાથે જોડી દીધા અને પરિણામ
પરિણામો અકલ્પનીય. ગ્રહામના સિદ્ધાંતોનો ચુસ્તપણે અમલ કરીને એ ભાગીદારીએ લગભગ 13 વર્ષ સુધી બજાર કરતાં ઘણું વધારે, લગભગ 30% જેટલું સરેરાશ વાર્ષિક વળતર આપ્યું. પેલો સ્નોબોલ હવે ખરેખર ગબડવા માંડ્યો હતો.
તો પછી આટલી સફળતા પછી 1969માં એમણે આ ભાગીદારી બંધ કેમ કરી દીધી? સફળતાની ટોચે આવું પગલું
અને આજ એમની શિસ્ત અને પેલું આંતરિક સ્કોરકાર્ડ બતાવે છે. 1969 આવતા સુધીમાં બફેટને લાગ્યું કે બજાર બહુ મોંઘું થઈ ગયું છે, સટ્ટાકીય માહોલ છે અને એમના વેલ્યુ ઇન્વેસ્ટિંગના હિસાબે સારી તકો નથી.
એટલે બીજા બધા તેજીમાં હતા પણ એમને લાગ્યું કે રોકાણ કરવા જેવું નથી.
બરાબર. એટલે કોઈના દબાણમાં આવ્યા વગર એમણે ભાગીદારી સમેટી લીધી અને બધાના પૈસા નફા સાથે પાછા આપી દીધા. પ્રામાણિકતા અને દીર્ઘદ્રષ્ટિનું ઉત્તમ ઉદાહરણ.
પણ આ જ સમયની આસપાસ એમણે બર્કશાયર હેથવે નામની એક ટેક્સટાઇલ મિલ ખરીદી હતી જે ખોટમાં હતી. આ કઈ રીતે સમજવું?
હા, એ શરૂઆતમાં તો ગ્રેહમ સ્ટાઇલનું જ રોકાણ હતું. સિગાર બટ, મતલબ કે સાવ સસ્તા ભાવે મળેલી મિલકત જેમાં થોડો દમ બાકી હોય. 1965 આસપાસ એના પર કંટ્રોલ મેળવ્યો, પણ ટેક્સટાઇલ ધંધો તો નબળો જ હતો.
તો પછી
અહીંથી બફેટની જીનિયસનું બીજો તબક્કો શરૂ થયો. એમણે જોયું કે ધંધો ભલે નબળો હોય પણ એ રોકડો પૈસો, કેશફ્લો તો આપે જ છે, અને આ પૈસાનો ઉપયોગ એમણે બીજે ક્યાંક કરવાનું વિચાર્યું.
ક્યાં? આ કેશફ્લોનું શું કર્યું?
એમણે આ પૈસાથી બીજા સારા ધંધા ખરીદવાનું શરૂ કર્યું અને સૌથી મોટો વળાંક આવ્યો વીમા કંપનીઓ ખરીદવાથી, જેમ કે નેશનલ ઇન્ડેમનિટી.
વીમા કંપનીઓ? એમાં શું ખાસ હતું?
વીમા કંપનીઓનું મોડેલ અનોખું છે. એ પ્રીમિયમ અત્યારે લે છે પણ દાવા તો ભવિષ્યમાં ચૂકવે છે. આ વચ્ચેના ગાળામાં જે પૈસા કંપની પાસે રહે છે એને બફેટ ફ્લોટ કહે છે.
ઓ, એટલે આ ફ્લોટ એટલે બીજાના પૈસા જે રોકાણ માટે વાપરી શકાય જ્યાં સુધી દાવા ન ચૂકવવા પડે ત્યાં સુધી.
એકદમ સાચું. અને બફેટની કમાલ એ હતી કે એમણે આ ફ્લોટને મફત જેવી લાંબા ગાળાની મૂડી તરીકે જોઈ અને પછી એનો રોકાણ કરવા માટે અત્યંત કુશળતાથી ઉપયોગ કર્યો.
એટલે બર્કશાયરને રોકાણ માટે સતત પૈસા મળતા રહ્યા.
હા, અને એ પણ ભાગીદારીની જેમ પાછા નહોતા આપવાના. આ ફ્લોટ એ બફેટના સ્નોબોલને અનેક ગણો મોટો કરી દીધો, જાણે ટર્બોચાર્જર લાગી ગયું.
અને આ જ સમયગાળામાં ચાર્લી મંગર પણ એમના જીવનમાં આવ્યા ને, જેમણે એમની રોકાણ શૈલી બદલી નાખી એમ કહેવાય છે.
ચોક્કસ. ચાર્લી મંગર, જે પછી બર્કશાયરના વાઇસ ચેરમેન બન્યા, એમણે બફેટના વિચારોને એક નવી દિશા આપી. મંગરે કહ્યું કે ખાલી સસ્તી ફેર કંપનીઝ એટ વન્ડરફુલ પ્રાઇસીસ કંપનીઓ શોધવા કરતાં ઉત્તમ ગુણવત્તાવાળી, લાંબો સમય ટકી શકે એવી સ્પર્ધાત્મક લાભ મોટવાળી કંપનીઓ ભલે થોડી મોંઘી લાગે પણ વાજબી ભાવે, વન્ડરફુલ કંપનીઝ એટ ફેર પ્રાઇસીસ ખરીદવી વધુ સારી છે.
એટલે ગ્રાહમ પાસેથી સસ્તું શું છે એ શીખ્યા અને મંગર પાસેથી સારું શું છે એ.
હા, એમ કહી શકાય. સીઝ કેન્ડીઝનું ઉદાહરણ આ બદલાવ બતાવે છે. એક મજબૂત બ્રાન્ડ, ભાવ વધારવાની ક્ષમતા, એક ઉત્તમ ધંધો.
તો એમની મુખ્ય સિદ્ધિઓ કઈ ગણાય? કયા રોકાણો યાદગાર રહ્યા?
લિસ્ટ તો બહુ લાંબુ છે. કોકાકોલા, વોશિંગ્ટન પોસ્ટ, જીકો, અમેરિકન એક્સપ્રેસ, ઘણી બધી. એમણે હંમેશા ત્રણ વસ્તુ જોઈ: કંપનીનો લાંબા ગાળાનો ફાયદો એટલે કે મોટ, મેનેજમેન્ટની ક્વોલિટી અને ઈમાનદારી, અને ખરીદીનો ભાવ વાજબી હોવો જોઈએ.
અને એમના વાર્ષિક શેરહોલ્ડર પત્રો પણ બહુ પ્રખ્યાત છે ને.
હા, એ તો રોકાણ જગતમાં ભણવા જેવા ગણાય છે. એમાં તેઓ પોતાની ફિલોસોફી, સફળતા, ભૂલો બધું જ બહુ સરળ ભાષામાં સમજાવે છે.
એમણે મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કર્યો? જેમ કે 1987નો ક્રેશ કે સેલોમન બ્રધર્સ કૌભાંડ.
1987માં જ્યારે બજાર તૂટ્યું ત્યારે શાંત રહ્યા. કહેતા હતા કે સારી કંપનીઓ સસ્તામાં ખરીદવાનો મોકો છે. અને 1991માં સેલોમન બ્રધર્સના કૌભાંડ વખતે તો એમણે પોતે આગળ આવી, કંપનીના ચેરમેન બની, પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવીને કંપનીને બચાવી. એ એમની હિંમત અને નૈતિકતા બતાવે છે.
અને અંતે પરોપકાર. એમનો વારસો માત્ર પૈસા બનાવવાનો નથી.
બિલકુલ. 2006માં એમણે પોતાની મોટાભાગની સંપત્તિ દાન કરવાનો નિર્ણય કર્યો, ખાસ કરીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને. ઇતિહાસનું સૌથી મોટું દાન.
ખરેખર અદ્ભુત સફર. જો આપણે એમની ફિલોસોફી અને મૂલ્યોનો સાર કાઢીએ તો કયા મુખ્ય સિદ્ધાંતો દેખાય છે?
ઘણા છે, પણ મુખ્યત્વે પહેલું ચક્રવૃદ્ધિની શક્તિ. આ જ એમનો મંત્ર. સમય સાથે નાની પણ સતત વૃદ્ધિ અકલ્પનીય પરિણામ આપે છે, પૈસામાં, જ્ઞાનમાં, પ્રતિષ્ઠામાં, બધે જ.
બીજું
પેલું આંતરિક સ્કોરકાર્ડ. બહારના લોકો શું કહે છે એના કરતાં તમારા પોતાના સિદ્ધાંતો વધુ મહત્વના. ત્રીજું સક્ષમતાનું વર્તુળ. જે સમજો છો એમાં જ રોકાણ કરો, જે નથી સમજાતું એનાથી દૂર રહો.
અને સ્વભાવનું મહત્વ.
હા, ચોથું તર્કસંગતતા અને સ્વભાવ. બુદ્ધિ કરતાં યોગ્ય સ્વભાવ, એટલે કે ડર અને લાલચ પર કાબૂ, વધુ જરૂરી છે. પાંચમું ધીરજ, લાંબા ગાળાનો વિચાર. અમારો ગમતો હોલ્ડિંગ પીરિયડ હંમેશા માટે છે.
પ્રામાણિકતા અને શીખતા રહેવો.
ચોક્કસ. છઠ્ઠું પ્રતિષ્ઠા અને પ્રામાણિકતા. કહે છે ને, પ્રતિષ્ઠા કમાતા 20 વર્ષ લાગે, ગુમાવતા 5 મિનિટ. અને સાતમું સતત શિક્ષણ. આજે પણ રોજના કલાકો વાંચે છે, જ્ઞાન પણ ચક્રવૃદ્ધિ પામે છે.
આ સિદ્ધાંતો સાંભળવામાં સરળ લાગે, પણ પાલન કરવું અઘરું હશે. અને પુસ્તક એ પણ કહે છે કે આ બધાની અંગત કિંમત પણ ચૂકવવી પડી, ખરું?
હા, લેખિકાએ પાસાને પણ બહુ સંવેદનશીલતાથી બતાવે છે. કામ પર એટલું ધ્યાન હતું કે ક્યારેક પારિવારિક સંબંધોમાં, ખાસ કરીને પત્ની અને બાળકો સાથે, એક અંતર આવી ગયું. પુસ્તક બફેટને ભગવાન નથી બનાવતું, પણ એક માણસ તરીકે એમની શક્તિ અને નબળાઈઓ સાથે રજૂ કરે છે.
આટલી લાંબી કારકિર્દીમાં એવી કઈ 3 ક્ષણો હતી જેણે ખરેખર બધું બદલી નાખ્યું? 3 મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ.
3 મુખ્ય વળાંક ગણી શકાય. પહેલો બેન્જામિન ગ્રેહામનું પુસ્તક ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર મળવું અને એમની પાસે ભણવું. આણે રોકાણ માટે એક તાર્કિક માળખું આપ્યું, માર્જિન ઓફ સેફ્ટીનો પાયો નખાયો.
અને બીજો
બર્કશેર હેથવે ખરીદવું અને ખાસ કરીને વીમાના ધંધામાંથી ફ્લોટનો ઉપયોગ કરવાનું શરૂ કરવું. આનાથી રોકાણ માટે લગભગ મફત અને સતત વધતી મૂડી મળી. આણે સ્નોબોલને ખરી ગતિ આપી.
અને ત્રીજો વળાંક?
ત્રીજો ચાર્લી મંગર સાથેની ભાગીદારી. એનાથી રોકાણની ફિલોસોફી બદલાઈ. ખાલી સસ્તી નહીં, પણ ટકાઉ ફાયદો ધરાવતી ઉત્તમ કંપનીઓ શોધવા તરફ વળ્યા. ગુણવત્તા પર ફોકસ વધ્યો.
બરાબર. આ 3 ખરેખર નિર્ણાયક લાગે છે. હવે જો આપણે સામાન્ય માણસ માટે આમાંથી બોધપાઠ લેવો હોય તો શું શીખી શકીએ, ભલે આપણે રોકાણકાર હોઈએ કે ન હોઈએ?
મને લાગે છે કે સૌથી મોટો પાઠ એ છે કે મોટા પરિણામ માટે મોટા કામ જ કરવા જરૂરી નથી. સાદા સિદ્ધાંતોનો લાંબા સમય સુધી શિસ્તથી પાલન કરવું એ જ મોટી વાત છે. ધીરજ, પોતાના પર વિશ્વાસ, સતત શીખવું, પોતાની મર્યાદા સમજવી, પ્રામાણિક રહેવું.
આ બધું જીવનના દરેક ક્ષેત્રમાં કામ લાગે.
હા, બરાબર. કારકિર્દી હોય, સંબંધો હોય, કંઈ પણ હોય, આ બધું ત્યાં પણ એટલું જ લાગુ પડે છે.
પણ એ પણ યાદ રાખવું જોઈએ કે આ રસ્તો સહેલો નથી. સમર્પણ જોઈએ, શિસ્ત જોઈએ, અને ક્યારેક કિંમત પણ ચૂકવવી પડે, જેમ બફેટે અંગત જીવનમાં અનુભવ્યો.
સાચી વાત છે. સફળતા મફતમાં નથી મળતી, અને અંતે પૈસાનું સાચું મૂલ્ય એના ઉપયોગમાં છે. એમનો પરોપકાર એ જ બતાવે છે, જીવનનો હેતુ ખાલી ભેગું કરવાનો નથી.
એક વિચાર આવે છે કે આજની આટલી ઝડપી દુનિયામાં, જ્યાં બધું તરત જ જોઈએ છે, ત્યાં બફેટ જેવી ધીરજ અને તર્કસંગતતા કેવી રીતે કેળવવી?
આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. કદાચ જવાબ એમના જ સિદ્ધાંતોમાં છુપાયેલો છે. લાંબા ગાળાનું વિચારવું, દેખાદેખીથી દૂર રહેવું અને પોતાના આંતરિક સ્કોરકાર્ડ પર ધ્યાન આપવું.
ચાલો આ સરસ ચર્ચાના અંતે 3 મુખ્ય શીખ તારવીએ જે આપણા શ્રોતાઓ યાદ રાખી શકે.
ચોક્કસ. મારા મતે 3 મુખ્ય મુદ્દાઓ આ છે. પહેલું, ભાવનાત્મક સમજ. સાચી શાંતિ અને સંતોષ દુનિયા શું કહે છે એના પર નહીં, પણ તમે તમારા પોતાના સિદ્ધાંતો, ઇનર સ્કોરકાર્ડ ને કેટલા વફાદાર છો તેના પર નિર્ભર કરે છે. બીજું, બૌદ્ધિક સમજ. મોટા નિર્ણયોમાં ઊંચા આઈક્યુ કરતા તર્કસંગત સ્વભાવ વધુ મહત્વનો છે. લાગણીઓ, ખાસ કરીને ડર અને લાલચ પર કાબૂ રાખીને વિચારવાની ક્ષમતા જ સફળતા અપાવે છે. ત્રીજું સાર્વત્રિક સમજ. સ્નોબોલ ઇફેક્ટ એટલે કે ચક્રવૃદ્ધિનો નિયમ બધે લાગુ પડે છે. પૈસા, જ્ઞાન, સંબંધો, પ્રતિષ્ઠા, દરેક બાબતમાં નાના, સતત અને શિસ્તબદ્ધ પ્રયાસો સમય જતાં ચમત્કારિક પરિણામો લાવી શકે છે. ધીરજ એની ચાવી છે.
પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.